જો થોડું આપણો અભ્યાસ અંદર લગાવીએ તો તરત જ લક્ષ આવી જશે. જે પહેલી વાત મૂકી છે, પહેલું વાક્ય જ મૂક્યું છે કે જીવ ઉપશમ શ્રેણી માંડે તો એમાં કયા સમ્યકત્વના આધારે ચાલે? ઉપશમ સમ્યકત્વ. ઉપશમ સમ્યકત્વ એ સ્થાયી નથી, એ વિકળ થઈ જાય. ક્ષયોપશમ કે ઉપસર્ગ સમ્યકત્વને વિકળ થતા વારસો. પછી મૂકીને બીજી વાત મૂકી છે, અને એ જે છે, કોઈ પણ કેવડીને અરિહંત અવસ્થામાં, અરિહંત અવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે કઈ અવસ્થા કયા કર્મો ખપે છે? ચાર ઘાતી કર્મ. જીવના અનાદિ સંસારમાં એના આત્માની શક્તિઓને, એના ગુણને રોકનાર, આવરનાર, ઢાંકનાર કયા કર્મો છે? ઘાતી કર્મો છે, અઘાતી નહીં. અઘાતી કર્મો દેહની સાથે સંલગ્ન છે. અઘાતી કર્મ કયા કયા? આયુષ્ય, નામ, ગોત્ર અને વેદના, એ અઘાતી કર્મ છે. એ આત્માને ક્યાંય બાધાકારક નથી. આ વાતને બેસાડી શ્રદ્ધાથી બરાબર. અને અહીંયા જે વાત મૂકી છે કે જ્યારે જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે અથવા તો સર્વજ્ઞતા થાય છે, અરિહંતપણું પ્રાપ્ત થાય છે, ત્યારે શું થાય છે? ચાર ઘાતી કર્મનો ક્ષય થાય છે. કયા ઘાતી કર્મ છે? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. બરોબર છે? ચારે ચાર કે પાછા ભૂલ કરશો? આ ચાર ઘાતી કર્મનો સંપૂર્ણ ક્ષય થાય છે. ઘાતી કર્મનો સંપૂર્ણ ક્ષય થાય એટલે આત્માના ગુણને, આત્માની શક્તિને આવૃત કરનાર જે કર્મો છે એ નામ શેષ થાય છે. તો પછી આત્માનું સ્વરૂપ કેવું પ્રગટ થાય? શુદ્ધ, સંપૂર્ણ, અનંત શક્તિ, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત સુખ, અનંત આનંદ. આ જે આપણે કહીએ છીએ કે જીવમાં આ ગુણો છે અને છતાં મમુક્ષુને પ્રશ્ન થાય કે અમને તો કાંઈ અનુભવમાં આવતા નથી, અને બધા જ જીવો સર્વ જીવ છે સિદ્ધ સમ, તો સિદ્ધના જે ગુણો છે ખુલ્લા થઈ ગયા છે, અમારામાં પણ છે એમ કહો છો, અમને ક્યારેય એનો અનુભવ થતો નથી. કારણ શું? ઘાતી કર્મની આપણે ત્યાં ઉપસ્થિતિ છે અને એમણે એના કર્મો ક્ષય કર્યા છે. ઘાતી કર્મ જો ક્ષય થાય તો બધા આત્મા સિદ્ધ સમાન છે. અત્યારે પ્રત્યેક આત્માનું જ્ઞાન અવરાયેલું છે, દર્શન અવરાયેલું છે, ચરિત્ર અવરાયેલું છે, સુખ અવરાયેલું છે. બધામાં મુખ્ય એક કર્મ કામ કરે છે, અંતરાય. એની પાસે જ્ઞાન તો ઘણું છે, સર્વજ્ઞ પાસે જેટલું જ્ઞાન છે એ જ જ્ઞાન આ આત્મામાં છે. પણ એ જ્ઞાનની કેમ અનુભૂતિ થતી નથી, પ્રકાશ થતો નથી? અંતરાય છે. એક અંતરાય કર્મનો છે, જ્ઞાનાવરણીય કર્મનો. સિદ્ધોને અનંત સુખ છે, અવ્યાબાધ સુખ છે. તો સાહેબ અમને કેમ નહીં? અમે, તમે એમ કહો છો કે આત્માની જાત એક જ છે, તો સિદ્ધને સુખ છે તો અમને સુખ કેમ નહીં? અંતરાય કર્મ ઘણો છે. આ અંતરાય કર્મ એટલે વસ્તુ જે હોય ખૂબ દાન આપવાની તાકાત છે પણ આપી શકે નહીં. એ પણ બોધદાન આપી શકે, ઉપદેશદાન આપી શકે, બધું કરી શકે, પણ એની પાસે સમર્થતા નથી. એનું કારણ અંતરાય છે. ભોગોપભોગ, અનેક પ્રકારની જગતમાં પુદગળની, લોકાલોકની સામગ્રી તો છે જ, પણ એ સામગ્રી એને કેમ સુખકારક થઈ શકતી નથી? અંતરાય છે. એટલો લાભ પ્રાપ્ત થઈ શકે એટલું લાભાંતરાય એટલું આ જગતમાં છે અને એનો પુરુષાર્થ પણ ખૂબ કરે તો એ પ્રાપ્ત ન થાય. શું નડે? અંતરાય નડે છે. તો અહીંયા કહે છે કે આ જે ચાર કર્મો જે છે એ ચાર ઘાતી કર્મની પ્રકૃતિ જીવના સામર્થ્યને રોકે છે, આવરે છે, અંતરાય કરે છે. બાકી તો જીવનું જે મૂળભૂત આ દ્રવ્યનું યોગ છે, નિશ્ચય નહીંથી આત્માનું સ્વરૂપ બધાનું સમાન છે, મુક્ત હોય કે બદ્ધ હોય, સંસારી હોય કે સિદ્ધ હોય. ફેર કેટલો છે કે એ ઘાતી કર્મ એમણે ક્ષય કર્યા છે અને સંસારી આત્માઓને ઘાતી કર્મ ચાલુ છે. અને એ ઘાતી કર્મનો સંપૂર્ણ ક્ષય ક્ષાયિક સમ્યકત્વમાં થાય, ઉપશમમાં ન થાય, ક્ષયોપશમમાં ન થાય. એટલે ક્ષપક શ્રેણી માંડે આવા જીવો, અને ક્ષપક શ્રેણી માંડીને જ્યારે અરિહંત પદ પ્રાપ્ત કરે, કેવળજ્ઞાન પ્રાપ્ત કરે, ત્યારે ચારે ઘાતી કર્મનો ક્ષય થાય એટલે કેવળજ્ઞાન થાય. ઉપશમ બળો પાછો પડે છે, કેમ કે એ ટકી શકતો નથી. કર્મનો ઉદય, ઘાતી કર્મનો ઉદય ગમે ત્યારે ગમે તે પ્રકારનો એને આવે ત્યારે તે ટકી શકતો નથી. તો જ્યારે પૂર્ણ વિતરાગતા પ્રગટે, સર્વજ્ઞતા પ્રગટે, કેવળજ્ઞાન પ્રગટે, ત્યારે જીવને ઘાતી કર્મનો સંપૂર્ણ ક્ષય થયો છે એ ક્ષપક શ્રેણીમાં છે. એટલે એનામાં જે આ બધી લબ્ધિ પ્રગટે છે, દાનાંતરાય, ભોગાંતરાય, લાભાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય, આ પાંચેય લબ્ધિઓ છે એ ઉદય નથી. શબ્દ પ્રયોગ એ ઔદયિક ભાવે નથી. જેમ આપણને પૈસા મળે અત્યારે ઉદયિક ભાવે મળે, લક્ષ્મી મળે ઉદયિક ભાવે, માન મળે, પદવી મળે ઔદયિક, એનું ઠેકાણું નહીં, એ સ્થિર નહીં, એ ટકે નહીં, એ આત્માના સામર્થ્યથી નથી મળી, પણ કોઈ કર્મના ક્ષયથી મળી છે અથવા એ કર્મના ઉદયથી મળી છે. આ ઔદયિક ભાવે ભીખો ભાઈ એને જે આ પરમાત્માની જે શક્તિઓ છે એ ઔદયિક ભાવે નથી. આજ છે ને કાલ ચાલી જાય, એને પોતાનો સ્વભાવની શક્તિ છે, સામર્થ્ય છે, અને એ મળ્યું છે એને ઔદયિક ભાવે નહીં પણ ક્ષાયિક ભાવે મળ્યું છે. ક્ષાયિક ભાવ એટલે હવે કોઈ કર્મનો એને લગતો ઉદય બાકી રહ્યો, હવે એક પણ કર્મનો ઉદય એવો બાકી નથી કે એમની આ લબ્ધિને બાધારૂપ થાય, અંતરાય કરે. એટલે આનું સ્વરૂપ કહ્યું છે અવ્યાબાધ. આ જે પદ પ્રાપ્ત થાય એ પદને કેવું કહ્યું છે? અનંત દર્શન જ્ઞાન હતું અવ્યાબાધ સ્વરૂપ. એ અવ્યાબાધ શબ્દ કોઈ વિશેષ પ્રકારનો સુખ એમ નથી કીધું, પણ જે કંઈ લબ્ધિ પ્રાપ્ત થાય, જે કંઈ શક્તિ પ્રાપ્ત થાય, જે કંઈ સામર્થ્ય પ્રાપ્ત થાય, એમાં હવે જગતની કોઈ તાકાત એમાં બાધા ઉત્પન્ન કરી શકે નહીં, એમાં અવરોધ આવી શકે નહીં. એની લબ્ધિ છે અને એને ક્ષાયિક ભાવની લબ્ધિ છે. એટલે એ લબ્ધિને અંતરાય કરનારા કર્મો, ઘનઘાતી કર્મો એણે નાશ કર્યા છે. એટલે હવે એની સંપત્તિ એકવાર સિદ્ધત્વ પ્રાપ્ત થયું એ પછી શાશ્વત છે. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખભોગ. હવે જે એને પદ છે, સુખ છે, શાશ્વત છે, એ કોઈ સમયને આધીન નથી, અલ્પકાલિક નથી, શાશ્વત છે. તો સિદ્ધનું સુખ એ શાશ્વત સુખ છે અને પૌદ્ગલિક સુખ છે એ અલ્પકાલિક છે, કાળવર્તી છે, ક્ષણભંગુર છે. તો આ ક્ષય ભાવથી લબ્ધિ પ્રાપ્ત થવી જોઈએ. ખ્યાલ આવી ગયો? એમાં પાંચ અંતરાય છે, એ પણ દોષ છે. હા, મોક્ષ માળાના પાઠ 8માં આપ્યું છે. દેવમાં 18 દોષ રહિત દેવ છે. એ 18 દોષની અંદર 5 અંતરાય, એ 5 અંતરાય એના આ એના દોષ છે કે દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. એની પાસે બધી શક્તિ હોવા છતાં વાપરી ન શકે, વાપરી ન શકે, અવરોધ આવે, બાધા આવે. જ્યારે સિદ્ધને કોઈ બાધા નડતી નથી. બરોબર છે? સ્વભાવ પૂર્ણતા એ પ્રગટ્યો છે, એની લબ્ધિ છે, એની તાકાત છે. એને હવે કોઈ વિયોગનું કારણ રહ્યું નથી. હવે આ જે એને પ્રાપ્ત થયું છે એમાંથી કંઈ વિયોગ થાય નહીં. સંસારમાં પદાર્થો પ્રાપ્ત થાય, ઈષ્ટનો સંયોગ થાય, અનિષ્ટનો સંયોગ થાય, ઈષ્ટનો વિયોગ થાય, અનિષ્ટનો વિયોગ થાય. યોગ વિયોગ એ સાંસારિક જીવનનું લક્ષણ છે, એ ઔદયિક છે, કર્મના આધીન છે. આજે ભાઈ આપણા સારા દિવસો છે અને કાલે અવસર બગડી જાય, ઔદયિક છે, પોતાની સંપત્તિ નથી, લબ્ધિ નથી. એટલે કે છે અહીંયા તો એને કિંચિત માત્ર પણ વિયોગનું કારણ નથી. એટલે એને અનંત ભોગ ઉપભોગ લબ્ધિ કહી શકાય છે. એનું સામર્થ્ય ત્રિકાળ સંપૂર્ણ બળ સહિત રહેવાનું છે, માટે તે અનંત વીર્ય લબ્ધિ કહેવા યોગ્ય છે. એની પાંચે પાંચ લબ્ધિ એ હવે અનંત વિશેષણ છે એને પામે છે. તો એનું જ્ઞાન, એનું દર્શન, એનું સુખ, એનું ચારિત્ર, એનો આનંદ, એનું વીર્ય, આ બધા કેવા? અનંત. અનંત શબ્દ અહીંયા લાગુ પડ્યો. એ લબ્ધિ હતી, લબ્ધિવંત ખરો, પણ એ લબ્ધિ પ્રકાશમાન નહોતી, અવરાયેલી હતી. બરોબર છે? પછી કોઈ પ્રશ્ન? સમજાવટ કરી છે, પત્રને થોડીક અગમ્યતા છે, સુગમ નથી. એક કે છે એ પછી એની પાસે તાકાત આવી તો બધો ઉપયોગ કરી શકે. હવે એની લબ્ધિ કેવી? અનંત. હવે અનંત વીર્ય છે એટલે એને કોઈ રોકનાર તો નથી, પણ છતાંય ઉપયોગ કેમ ન કરે? શબ્દ પ્રયોગ મોટ્યો છે. હા, એ કૃતકૃત્ય છે અને પરમ પુરુષમાં સંપૂર્ણ વિતરાગ સ્વભાવ હોવાથી તે ઉપયોગનો તેથી સંભવ. આટલા લબ્ધિ સંપન્ન દેવ હોવા છતાં વિતરાગ દેવ આપણને કેમ કંઈ આપતા નથી? કેમ કંઈ મદદ કરતા નથી? અને દેવમાં તો આપણે કે સૌથી શ્રેષ્ઠ એ તો અમારા દેવ. અનંત લબ્ધિ નિદાન છે તો અનંત લબ્ધિ નિદાન છે તને કેમ કંઈ આપ્યું નહીં? તું રોજ માગે તો પણ ન મળે. એ કે છે જે પદ મારું છે એ જ પદ, એ મારો ધર્મ છે, એ તને આપું છું. તું ધર્મ કરીને સુખી થાય. જેથી કરીને કૃપાળુદેવે શબ્દ પ્રયોગ સારો મૂક્યો છે કે જેથી કરીને જે તરણ તારણને ભજવાથી અનંત કાળનું યાચકપણું મટી જાય. જો અમે આપીએ તો તું પાછો આવતીકાલે તું ભિખારીનો ભિખારી જ રહેવાનો, બીજા ભવે પણ ભિખારી જ. સાહેબ કંઈક આપો ને, સાહેબ કંઈક આપો ને, આટલું તો વપરાઈ ગયું, થઈ રહ્યું. હા, અનેક પ્રકારનો માગીશ. વિતરાગ દેવની ઉપાસના જીવને વિતરાગ બનાવે છે, જિનેશ્વરની ઉપાસના જીવને જિનેશ્વર બનાવે છે. અનંત કાળને વિશે જે યાચકપણું હતું જીવનું, એ યાચકપણું મટી જાય છે. જેમ એ કૃતકૃત્ય થયા છે, એમ વિતરાગના ઉપાસકો પણ કૃતકૃત્ય બને, પૂર્ણ બને. વિતરાગ ભજો, વિતરાગ ભજો, વિતરાગ થવા વિતરાગ ભજો. આ ખૂબી છે દર્શનની. એટલે અહીંયા કોઈ માનતા નથી, કોઈ બાધા આખડી નથી, કોઈ પ્રભુ પ્રસન્ન થઈને તને કંઈ દઈ દે એ વાતમાં કંઈ માલ નથી. તું પ્રભુ જેવો થઈ શક, એ વાત સાચી. તું એ અનંત ઐશ્વર્યનો સ્વામી થઈ શક, અનંત લબ્ધિ તારા વિશે પ્રગટી શકે, અને પૂર્ણ વિતરાગતા થાય ત્યારે પૂર્ણ પ્રગટે, અને પૂર્ણ પ્રગટે એટલે પૂર્ણ વિતરાગતા હોવાને કારણે એના ઉપયોગની કોઈ વાંછા હોય નહીં. એને કોઈના પ્રત્યે રાગ નથી અને કોઈના પ્રત્યે દ્વેષ નથી. નહીં તો આટલી લબ્ધિનો સ્વામી અને એને ઉપસર્ગ થાય, પ્રશ્ન તો આવે ને કે સાહેબ આ જ્ઞાનીઓ તીર્થંકર પદમાં વિચરતા એ છેલ્લી અવસ્થામાં ત્રણ જ્ઞાનના ધણી, ચાર જ્ઞાનના ધણી, અને એને ઉપસર્ગ, એક સામાન્ય અજ્ઞાની જેને ઉપસર્ગ કરે, તીર્ય જ ઉપસર્ગ કરે, તો આની શક્તિ ક્યાં ગઈ બધી? આની લબ્ધિ ક્યાં છે? ઉપયોગમાં નથી. એનો પૂર્ણ વિતરાગતાનું આ સ્વરૂપ છે. એટલે એની થોડી ઘણી પ્રવૃત્તિ જે કંઈ થાય, અરિયંત થયા પછી અને સિદ્ધ થયા પહેલા, કેવડી પર્યાયમાં જે પ્રવૃત્તિ છે લોકહિતની, શાસન કલ્યાણની, જીવોને કરુણાની, એની પ્રવૃત્તિ ક્યારે કરે છે? ઉદયગત છે, હજુ સિદ્ધ પદ પામ્યા નથી. તો તે સમયે જે ઘાતી કર્મ ઉદયમાં છે, કયો ઉદય, કયું કર્મ? પૂર્વ કર્મ નું કયું કર્મ? તીર્થંકર નામ કર્મ, એને કર્મ બાંધ્યું છે. હવે અરિયંત પદ પ્રાપ્ત થઈ ગયું છે અને કર્મ એને ભોગવવાનું, એ ભોગવે છે. શાસનની સ્થાપના કરે, મોક્ષ માર્ગની રચના કરે, જગતના જીવોને માર્ગનું સ્વરૂપ બતાવે, આત્માનું સ્વરૂપ બતાવે, તો એ કહે છે એ જે કાંઈ બોધિ દાન આપે છે, અને એ દાન એવું છે કે છે તો પૂતગલનો ઉપયોગ છે. ત્યાં બોલવું એ આત્માનો સ્વભાવ છે. એ જ કહું છું, ભાષા વડે ભાષા વળગણાના પૂતગલ એનું દાન કરે છે, બોધિદાન. તો એ કરે છે પોતાની સ્વેચ્છાથી કરે છે. તો વિતરાગતા પછી આ સ્વેચ્છા ક્યાં લેવા જાવી? પૂર્વે, પૂર્વે એવો યોગ બાંધ્યો છે કે જો હોવે મુજમે શક્તિ સવિ જીવ કરું શાસન દસે. આવી ઉત્કૃષ્ટ જીવ માત્રના કલ્યાણની ભાવના જે ભાવી છે, એ કલ્યાણની ભાવનાનો ઉદ્રેક જે છે એને ભોગવવામાં એ જગતનું જીવનું કલ્યાણ કરતો જાય છે. એ પોતે દેહ મુક્ત થાય ત્યાર પહેલાં એની આ ભાવના અનુસાર આ કર્તવ્ય બજાવીને જાય છે. એટલે એ કૃતકૃત્ય પરમ પુરુષની પ્રવૃત્તિ છે, તે યોગાશ્રિત મન વચન કાયરા યોગથી પૂર્વબંધના ઉદયમાનપણાથી છે. આત્માના સ્વભાવના કિંચિત પણ વિકૃત ભાવથી નથી. આજે કોઈને મારે ઉપદેશ દેવો છે, એ સ્વાભાવિક ભાવ છે કે વિભાવ ભાવ છે? વિભાવ ભાવ છે. એ પણ સમજાવવું જોઈએ તો જ આ ઓળખાશે બધા જ્ઞાનીઓને ઓળખવામાં, કે બહુ ધખાર હોય ને જેને બોલવાનું, એ સમજી લેવું કે અજ્ઞાનનું જોર ઘણું છે, સ્વચ્છંદનું જોર ઘણું છે, અહમનું જોર ઘણું છે. આ કંઈ સ્વાભાવિક પ્રવૃત્તિ નથી, આત્માની અંદરની આ વૈકારિક પ્રવૃત્તિ છે, વિકૃત ભાવથી છે. કોઈ કોઈનું કલ્યાણ કરી શકતું, આવો ભ્રમ હોય ત્યાં સુધી દોડાદોડ કરે કે હું કોકનું કલ્યાણ કરી દઉં. પણ એ ઉદય સ્વાભાવિક નથી. આજે સમજ આવવી જોઈએ, વિતરાગ વિજ્ઞાનની સૂક્ષ્મ સમજ નહીં આવે ત્યાં સુધી અહમ પણ ટળશે નહીં. સ્વચ્છંદ બહુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. ભલભલા લોકો સ્વચ્છંદને તો ગોથું ખાઈ ગયા છે. કરતા ભાવ આવી જાય, હું કંઈક કરી દઉં એવો આવી જાય, મારા વિના નહીં ચાલે એવો ભાવ પણ થઈ જાય, હું સમજું છું ને કોકને સમજાવી દઉં એવું થઈ જાય. જ્યાં સુધી આવી સંપૂર્ણ નિષ્પૃહતા ન આવે, અકર્તા ભાવ ન આવે, ત્યાં સુધી આ દશા પણ પ્રગટે નહીં. આપણને અત્યારની સ્થિતિમાં આ ન ગમે એવી વાત છે, ન રૂચે એવી વાત છે, ન બેસે એવી વાત છે, બેસે નહીં. પણ જેને વધારે પડતો આવો આગ્રહ હોય ને, તો ત્યારે આપણે સમજી લઉં કે આ એનું અજ્ઞાન બોલે છે, આ એનો અહમ બોલે છે, આ એનો સ્વચ્છંદ બોલે છે. એટલે મોટા મોટા કાર્યક્રમોની અંદર જ્ઞાનીઓના અહમ જ્યારે ટકરાય ને, ત્યારની સ્થિતિ ભયંકર હોય છે. અંદર માન કસાય છે, એ માન કસાયનો ઉદય છે કે આજે હું આ કરું, આ પદ મારે બોલવાનું છે, આ પ્રવચન તો મારે જ લેવું જોઈએ. જો અંદરથી આ જોર આવે તો એ આત્માનો સ્વાભાવિક પ્રવૃત્તિ નથી, એ સ્વભાવથી નથી, વિકૃતિ છે. શબ્દ કૃપાળુદેવ અહીંયા મૂક્યું, વિભાવ ભાવને બદલે શું લખ્યો છે, વિકૃત ભાવ લખ્યો છે. આકરો શબ્દ છો, વિકૃત એ શબ્દ આકરો છે. યોગાશ્રિત બંધના ઉદયમાન પણાતી છે, આત્માના સ્વભાવના કિંચિત પણ વિકૃત ભાવતી નથી. જ્ઞાનીઓને એમાં એના સ્વભાવમાં કઈ વિકૃતિ આવતી નથી. એટલે તે સમયે એ કામ છે, પરમ કારુણ્યનો ભાવ છે, નિષ્કામ કરુણાનો ભાવ છે, નિષ્કારણ કરુણા. એટલે કૃપાળુદેવે એને જ્ઞાનીને ઓળખાણમાં કીધું કે કેવળ કરુણા મૂર્તિ છો, દિનબંધુ દિનનાથ, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. એ પ્રભુ હાથ ગ્રહે છે એની નિષ્કારણ કરુણા છે. આ મારો ઓળખી તો આવ્યો છે, લાવ પકડી લઉં એને તારી દઉં અને બીજાને ધક્કો મારું એમ. વિતરાગી કરુણા એને સમજવી ઓળખવી કઠિન છે. આવી વિતરાગી કરુણા જીવ ભાવતો હોય છે સાધક દશાની અંદર, અને એ જ્યારે એને આવી લબ્ધિ પ્રાપ્ત થાય અને એ ભાવેલું એને શુભ અતિશુભ કર્મ વૈધું છે વૈધું છે એને વેદન કરવાનું છે, કરે છે. આ સમજાય નહીં પણ આ સ્વાધ્યાયની અંદર વાત કરવામાં કંઈ વાંધો નહીં કે આપણે આ બધું સમજવું જોઈએ. એટલા માટે તો જ આપણા દેવગુરુ સાચા ઓળખે. ભગવાન કુંદકુંદાચાર્યજીએ સમયસર લખ્યું તો લખ્યું, અમે સ્વરૂપમાં સ્થિર રહી શકતા નથી, માટે ઉપયોગને બહાર લાવીને આ અમારે રચના કરવી પડે છે. ભાઈ તું તારા આત્માના વૈભવ જો, અમે અનુભવથી તને કહીએ છીએ, એકવાર તું હાથો પાડ. આટલી કરુણાથી એ પોતે આત્માનો વૈભવ બતાવે છે. આ જગતના જીવો પ્રત્યે અદ્ભુત કરુણા, એવો ભાવ ભાવ્યો હશે એણે કે આત્માનું સ્વરૂપ જેવું મને પ્રાપ્ત થયું છે એવું જગતના જીવોને પ્રાપ્ત થયું. અને એ જ વાત કૃપાળુ દેવની અંદર મળે છે. કરુણા હમ પાવત હૈ તુમકી. મુમુક્ષુને આવી વાત કહે કે બસ સાધન બાર અનંત કયો તદ પી કછુ હાથ હજુ ન ભર્યો. અબ ક્યો ન વિચાર થાય મને આ કરુણા તો જુઓ. હે ભાઈ, સંઘની પંચેન્દ્રિય મનુષ્ય પર્યાયમાં આવેલો તું, અબ ક્યો ન વિચાર થાય મને, કેમ મનથી વિચાર કરતો નથી, કછુ ઓર રહા હું ને સાધન છે. સાધન તો બધાય છે, અનંત છે, છતાં સાધન ફેલિયર છે, કંઈક એનાથી વિશેષ છે, ઓર છે જે સાધન સાથે જોડાવવું જોઈએ. જો એમાં જો સાધનમાં એની અનુપસ્થિતિ હશે તો સાધન કારગત થશે નહીં, પરિણામ આપશે નહીં. બિન સદગુરુ કોઈ એના ભેદ લહે. આ સદગુરુ વિના કોઈ જાણી નહીં શકે. સદગુરુ સાધનમાં જોડશે, આ ભેદ સદગુરુ ગુરુ જોડશે, સદગુરુ ભેદ બતાવી શકશે. આ ગુરુ ને સદગુરુમાં ભેદ આવે છે. કરુણા હમ પાવત હૈ તુમકી. અમે તને આ તારા ઉપર કરુણા આવે છે. અનંત કાળની તદપી કછુ હાથ હજુ ન પડ્યો. તારી આવી દશા અમને દેખાય છે કે આ સાધન કરીને મરી ગયો, વનવાસ લઈને ક્યારેય જિંદગીમાં ઘરમાં બેઠો નથી, મૌન લઈને ક્યારેય એક શબ્દો બોલ્યો નથી, તપ કરીને ક્યારેય એને એક દાણો ખાધો નથી. આવું ઘોર કરવા છતાં તદપી કછુ હાથ, આવા હઠયોગ કર્યા છે સાધનના નામે. એટલા બધા એને કષ્ટ બેઠા છે આ જીવે, દેહને એટલા કષ્ટ આપ્યા છે, સાથે ભાવ જોડ્યો નથી. ચૈતન્યતા અંદર એનો અભાવ છે કે મારે જે કરવાનું છે એ અજ્ઞાનથી બંધાયેલા કર્મના આવરણને ખસેડવાનું છે. કર્મ કટેશો જેને બચન, મારી ક્રિયાથી, મારા વ્યવહારથી, મારા અનુષ્ઠાનથી કર્મ કપાતા ન હોય તો એ માત્ર વ્યવહાર છે. અને જો મારા મનના પરિણામ, મારા ભાવ ક્લિષ્ટ થતા હોય તો એ સાધન જ નથી, દુર્ગતિનું સાધન છે. ગમે તેવું કેમ ન હોય, ઉપાસનામાં બેઠો હોય, પોસો કર્યો હોય, સો વોટ, આઈ એમ બિલના ભાણે બેઠો હોય અને ભાવની નિર્મળતા ન હોય, એકેય વસ્તુ તારી નહીં શકે. આ સદગુરુ કહે છે તમારી તમારી તમને કરુણા છે. અને કરુણાના માર્ગ ઉપર, વિતરાગ માર્ગની અંદર જે વિસરાયેલું તત્વ હતું, ભૂલાયેલું હતું, ગુમાયેલું હતું, લોપાયેલું જે તત્વ હતું, એનો શ્રીમદ રાજચંદ્રજીએ ઉઘાડ કર્યો છે, ઉઘાડ કર્યો છે. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ. અંધકાર અજ્ઞાન સમનાશ જ્ઞાન પ્રકાશ. ભાઈ, અંતર્મુખ થયા વિના તારું કોઈ અનુષ્ઠાન તને ક્યાંય ઉપકારી નહીં થાય. તું બહિર્મુખ થઈને સામાયિક કર, બહિર્મુખ થઈને પોષા કર, બહિર્મુખ થઈને પ્રભુ પ્રાર્થના કર, બહિર્મુખ થઈને ગુરુવંદના કર, બહિર્મુખ થઈને તીર્થયાત્રા કર, બહિર્મુખ થઈને સ્વાધ્યાય કર. સાધન બધા ઉત્કૃષ્ટ છે, એક એકથી ચડિયાતા છે, પણ મોક્ષ ભાવ નિજવાસ. તું પેલા નિજવાસમાં આવ, પછી સાધન કર. તું નિજવાસમાં એટલે તને પ્રાપ્ત થયેલ શરીર, દેહ અને એની ઇન્દ્રિયો, એના જગતમાંથી પાછો વળ અને અંદર આવ, એની સાથેનું અનુસંધાન તોડી નાખ. અત્યારે આપણે જોડાયેલા છીએ ઇન્દ્રિયોના, પાંચે ઇન્દ્રિયોના વિષયોના જગત સાથે આપણે જોડાયેલા છે. જ્ઞાનીઓ કે, પણ આપણે ક્યાં સમજ પડે. ઈ એમ કે ધર્મસ્થાનમાં જાઉં ત્યારે કેવું, નિસિહી. નિસિહી શબ્દનો અર્થ એટલો ગંભીર મૂક્યો છે. અને સામાયિકમાં પણ કે સાવજમ જોગમ પચખામી, હું આ તમામ પ્રકારના સાવધ્ય પાપોના પછખાણ લઈને હું આ બેઠો છું બે ઘડીમાં. એને ખ્યાલ નથી આ સાવધ્ય જગત આખું સાવધ્ય છે, સંઘ તમામ સાવધ્ય છે, સંયોગ બધા સાવધ્ય છે, સંબંધો બધા સાબદ્ય છે, એના પછખાણ લઈને મારે બેસવાનું છે, બે ઘડી માટે જ બેસવાનું છે. પણ એ સામાયિક મારા જીવનની અંદર સમતાનો આવિષ્કાર કરાવી શકે. બીજું સામાયિક શું કરવાનું? મારાથી અંતર્મુખ રહેવાતો નથી, કૌશક થતો નથી, જાપ થતો નથી, એટલે કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરીને, પ્રવૃત્તિની અંદર જો બહિર્મુખ પ્રવૃત્તિ હાથમાં આવી જાય તો એમાં તો આ જીવને રંગ છે જ, રાગ છે જ, રસ છે, રુચિ છે, કર્યા કરશે. અને પછી કે મેં બે કરી, મેં ચાર કરી, મને સમય મળે ને હું તો સામાયિકમાં બેસી જાઉં. તું આખી જિંદગી સામાયિક કરને, સાધુ જેમ સામાયિક કરે છે એમ તું સામાયિકનું વ્રત લે જાવ જીવનું, બહિર્મુખ રહેવું મારે. શ્રીમદ રાજચંદ્રજીને ઓળખીએ, એને આપણને આ બધામાંથી વિતરાગતાનો માર્ગ બતાવ્યો છે, કૃતકૃત્ય થવાનો માર્ગ બતાવ્યો છે. લબ્ધિનું સંપાદન નહીં, લબ્ધિના ઉપયોગથી નિષ્પૃહ થવાનો માર્ગ બતાવ્યો છે, નિર્લેપ થવાનો માર્ગ બતાવ્યો છે. હવે આપણને તો કોઈક આપે નહીં એ ગમતું નથી, તો પછી આ વિતરાગતાનો મંત્ર જીવનમાં ક્યાંથી આવશે? જેને કશું જોઈતું નથી, જ્ઞાની કહે છે એના જેવો કોઈ સુખી જગતમાં નથી. પણ પાંચ ઇન્દ્રિયોના વિષય ઉપર આધારિત જેનું જીવન વણાયેલું છે એને આ સ્થિતિ આવે નહીં કે મારે કશું જોઈતું નથી, એને કંઈક તો જોઈતું જ હોય. બધું છોડ્યું હોય તો છેવટે પ્રસિદ્ધિ જોતી હોય, પૂજા જોતી હોય, સત્કાર જોતો હોય, માન જોતો હોય, જય જયકાર જોતો હોય. ક્યાં જવું? લોકનું સ્વરૂપ પ્રપંચમય છે, ક્ષેત્રામણું છે. પુદ્ગલ દ્રષ્ટિ તરફ જ્યાં સુધી હશે ત્યાં સુધી આ જગત ક્ષેત્રામણું છે. સુખ આત્મામાં છે, એ જીવ તું ભ્રમામાં, તને હિત કહું છું. આ કૃપાળુદેવી વાણી છે, કરુણા સભર વાણી છે. અને જ્યાંથી આપણે ચૂક્યા છીએ એ આપણી જાતને જોડવા માટેની વાણી છે. આજ સુધી તે ઘણી સાધના કરી છે પણ ચૂકી ગયો છું. શ્રીમદ રાજચંદ્ર આવીને કહે છે, જોડે છે. અંબાલાલભાઈ એક છંદ લખ્યો છે કે સૂતો તો પલંગ ઉપર, ત્યાં ગુરુ રાજચંદ્ર આવીને મને ઉઠાડ્યો. સજાત્મા સ્વરૂપી સેવ્ય ગુરુને વંદના વીતી એ શું શબ્દો મીઠા છે. ભાન ભૂલી ગયો તો અનંત કાળથી આ સંસારમાં શ્રીમદ રાજચંદ્ર આવીને મને ઢંઢવ્યો. ક્યારે આવો ભાવ થાય છે કે પ્રભુએ મને જાગૃત કરી દીધો કે આ શું ગાંડ પણ માંડ્યું છે બધું, ધર્મના નામે આ તોફાન છે ના. અને કૃપાળુદેવનું સ્મરણ થતા હું જાગી ગયો. કમરમાં ગાય છે ને, કમરમાંના પદમાં શું ગાવ છો તમે? હા, એમાં કીધું ને હું જાગી ગઈ. ગુરુજીને જોતા તો જતી હતી વાટમાં, એમાં છેલ્લું આવે છે કે આ ગુરુને જોતા તો હું જાગી ગઈ, કે ઓહો અનંત કાળથી હું આ ઊંઘમાં હતો, મારો આત્મા ઊંઘ ધર્મના નામે, સાધનાના નામે, તત્વના નામે. કૃપાળુ દેવનું યોગદાન શું? એણે આપણી આ ઊંઘને તોડીને આત્માના ચૈતન્ય સાથે આપણી સાધનાને જોડી દીધી, આપણા ભાવને જોડી દીધા. બસ પછી તાળિયા કહે છે, નિવૃત્તિવાળો અવસર પ્રાપ્ત કરજો. અધિક અધિક મનન કરવાથી વિશેષ સમાધાન થશે અને નિર્જરા થશે. અને વાક્ય કેટલું સરસ, સૌલાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતા અનંત કર્મનો ક્ષય થાય છે. કર્મ સેનાથી બંધાયા? તપનું તો કર્યું એટલે અજ્ઞાનથી. તો જ્ઞાનની જ્યારે તમે અનુપ્રેક્ષા કરો, એટલે એ સમજવું પડે કે અનંતકાળનું અજ્ઞાન એક જ્ઞાનની ચિનગારી થાય ક્ષણવારમાં ટળીએ, કેટલી દ્રષ્ટિ બંધાવી દે છે. મોક્ષ માર્ગ સુલભ કરે, સુગમ કરે, ટૂંકો કરે, સચોટ કરે, સરળ કરે. પણ ઓલો અનાદિના સંસ્કાર પડ્યા છે ને, એટલે એને એમ થાય કે થાકી નહીં ત્યાં સુધી જ કઈ બરોબર એવું લાગે. હા, આપણે કૂચે મરીએ, હેરાન થાય, માંદા પડીએ, માથું ચડે, તપ કર્યું પછી એમ થાય ને કે હવે કંઈક થશે ધર્મ. સ ઉલ્લાસ ચિત્તથી, સ ઉલ્લાસ. આગળ 901માં આવ્યું હતું, જ્ઞાનીના વાક્યને ઉલ્લાસથી શ્રવિત કરતો, સ્મરણ કરતો કરતો, એ ભેદ જ્ઞાન કરી નાખે છે. એને બંને પર્યાય જુદી દેખાય, બંને પરિણામ જુદા દેખાય. જ્ઞાનીના વાક્યોનું શ્રવણ કરતો કરતો એવો ઉલ્લાસમાં હોય અને એમ થાય કે ઓહો, આ તો ચેતન હું છું અને અંદર જળ છે, જળ છે અવરાયેલું બાહ્ય એ પણ હું છું. આ બંનેની પર્યાય જુદી, બંનેના લક્ષણ જુદા, બંનેના ભાવ જુદા, બંનેની ક્રિયા જુદી. એકરૂપ છે, આજ સુધી ક્યારેય ભાસ્યું નથી, ભાસતું નથી હજી. પણ એકવાર જ્ઞાનીના વચન ઉપર ઉલ્લાસ આવે તો એમ થાય કે કૃપાળુદેવે જે કીધું છે જળ ચેતનના ભાવો એ જુદા ગોતવા જવાના છે, એ ભેદ જ્ઞાન બીજેથી થવાનું છે કે તારા પોતામાંથી થવાનું છે. બંને દ્રવ્ય જે એકરૂપ છે એ કઈ જગ્યાએ છે, અન્યત્ર છે કે પોતામાં જ છે? આ દ્રષ્ટિ આવ્યા પછી તો કે બે પોતામાં છે તો બંનેના લક્ષણ જુદા છે તો કેવી રીતે જુદા? જો હવે ખાવાનો ભાવ થયો કોનો થયો? પૂતગલનો થયો કે ચેતનનો થયો? એક એક વસ્તુને તમે તરત જ જુદું પડી જાય બધું. એ જુદું પડતું જાય અને એના લક્ષણ એક સનાતન શાશ્વત, એક પાછું ક્ષણ ભંગુર, આ એટલું બધું ભેદ જ્ઞાન કરતો કરતો એ સિદ્ધિને પામી જાય છે. 901માં આવ્યું છે, પછી 902નું આખું કાવ્ય રચી નાખ્યું એના આધાર ઉપર. અને 927 મેં તો બધાના અનુભવનો વિષય છે એટલે વિશેષ. છે તો એ આ તો પેલો ન સમજાવ અગમ્ય છે, આ એટલું બધું સુગમ્ય છે કે મારા કરતા તમે મને સમજાવી આપો એમ છે. શરીર એ વેદનાની મૂર્તિ છે, એમાં દરેકનું પૂછવા માંડીએ તો એનું પૂરું ન થાય. એટલે કે છે ને કોક વાર કે જો મરાણા કોકને પૂછ્યું કેમ છો તો એની રામાયણ શરૂ કરે. હે, કેમ કે આ એને રોજનું એનો અનુભવનો વિષય છે, જેટલું બોલવું એટલું. અને તમે સાંભળતા થાકી જાઓ. ઓલો એમ કે હવે તારે રામાયણ બંધ કરીશ, પેલા આ ડૉક્ટર મળ્યા ને પછી આ મળ્યા ને પછી દાદ વાલી દીધી પછી ત્યાં ગયો ને પછી ત્યાં ગયો ને પછી આ દુખાવો છે મળતો ને પછી આ ગોળી આનું રિએક્ટ, ભાઈ શું માંડ્યું છે તે? અને આ ગોળી આ કેટલા રૂપિયાની ખબર તમે મારે ચૂકવવાના છે? તું જાણને તારું નસીબ જાણે. અનુભવનો વિષય છે, પેલો અનુભવનો હોવા છતાં હજી અનુભવ પ્રાપ્ત થયો નથી. આ અનુભવનો છે, આ અનુભવમાંથી બહાર નીકળી શકતો નથી. અને એટલા માટે કે ગમે તેવી વેદના છે તો પણ એ મારા સ્વરૂપનો નાશ કરવાને સમર્થ નથી. ગમે તેવી હોય, મારા આત્માનું અખંડ સ્વરૂપનો એનો એક અંશ પણ નાશ કરવાને એની તાકાત નથી. આટલી ભિન્નતા શ્રદ્ધામાં આવે એ વાત છે. એટલે છેલ્લું, આત્માર્થીનું અનુપ્રેક્ષણ શું હોય? હું શરીર, બસ આ રોગ બધા છે એ શરીરના છે, મારા નથી. વ્યાધિઓ છે એ કેની સાથે સંબંધિત છે? શરીર સાથે. એથી ભિન્ન એવો જ્ઞાયક હું આત્મા છું. જ્ઞાયક એટલે જાણનાર. આ શરીરમાં કેટલાય રોગ છે કે બધા બધું ડોક્ટરને જ જાણી શકતા, પણ એનો જાણનાર તો ભલે ને ગમે તે પ્રકારનું નાનો દુઃખ આવે, નાની અસુવિધા થાય, એનો જાણનાર કોણ? કોઈ એવું તંત્ર કરું કે આ પીડા કેટલી છે તમને કહે? પોતા સિવાય કોઈ નથી. તેમ નિત્ય અને શાશ્વત છું. શરીર જાશે તો હું તો છું જ, કેમ કે પાછું બીજું શરીર આવે તો જાણનાર તો કોઈ જોઈ ને. નહીતર કે સાહેબ ઓલું જાણનાર હતો ત્યારે ઓલા શરીરનું બધું મને ખબર હતી, હવે આ શરીરમાં તો હજી હું આવ્યો નથી તો આમાં જાણે કોણ? આ વેદના માત્ર પૂર્વકર્મ છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે અનુપ્રેક્ષણ. અનુપ્રેક્ષણ આ છે. સત્ય જે વાત છે, શાશ્વત વાત છે, એનું સતત ચિંતન હોય શ્રદ્ધાના રૂપે, માટે ખેદ કર્તવ્ય નથી. જો અનુપ્રેક્ષા હોય તો ખેદ નીકળી જાય. એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ છે કે વેદનાનો ખેદ નહીં, વેદનાનું જાણપણ, જેટલી વ્યાધિ હોય એનું જાણપણ. ડોક્ટરથી પણ વધારે જાણનાર હું છું. કોણ કહી શકે? પણ ખેદ કર્તવ્ય દેહના દેહાદી વસ્તુઓમાં પદાર્થમાં હર્ષ શોકના પરિણામ તે જ્ઞાની કરે.